नमो रिहन्ताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहूणम् एषो पञ्च नमोकारो सव्वपावपनाशनो मङ्गलानं च सव्वेसिं परमं भवैमङ्गलम् नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय श्रीमहावीराय तायिने पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशे निर्विशेषमनस्काय श्रीवीरस्वामिने नमः कृतापराधेति जने कृपामन्थरतारयो ईषद्बाष्पहृदयोर्भद्रम् श्रीवीरचिननेत्रयो श्रीवीरचिननेत्रयो પર્યુષણ પર્વના બીજા દિવસે આપણે વાર્ષિક કર્તવ્યો એની વાત ગઈકાલે આપણે શરૂ કરી હતી તે જ વાતને આપણે આજે આગળ ચલાવીશું. શ્રાવક જીવન વિશે આપણે જાણીએ છીએ, ઘણી વાર સાંભળ્યું છે. એની નિર્યુક્તિ કરતા એટલે શ્રાવક શબ્દનો સંપૂર્ણ અર્થ કરતા નિશેષ સંપૂર્ણપણે યુક્તિ એટલે એના પ્રત્યેક અક્ષરના અર્થની વિચારણા યુક્તિપૂર્વક કરતા જણાવે છે કે શ્ર એટલે શ્રદ્ધા કરનાર, જેનામાં પરમાત્માના ઉપદેશેલા તત્વો પ્રત્યે શ્રદ્ધા હોય, સૌથી પહેલો તત્વ મૂક્યું શ્રાવકનું કે એનામાં શ્રદ્ધા હોવી જોઈએ. અને એના વિશે ઘણું બધું સાંભળ્યું છે આપણે, સમ્યક દર્શન અને સમ્યક દર્શનની વાત ઘણી બધી વિસ્તારથી કરેલી છે. ક્યારેક ક્યારેક આપણે પણ એની ચર્ચા કરીશું, પણ અત્યારે એની ચર્ચા નહીં કરીએ. વિવેક, વિવેક ધારણ કરનાર, શ્ર, વ અને ક આ ત્રણ અક્ષરો છે. ત્રણેય એ અક્ષરોને આધારે નિર્મિત થતા શબ્દો એ યાદ રાખીએ એટલે શ્રાવકનું એક આખું ચિત્ર આપણા માનસપટ ઉપર અંકિત થઈ શકે. વ થી વિવેક, વિવેક શબ્દનો અર્થ શું? શ્રદ્ધાની વાત તો આપણે જાણીએ છીએ. વ થી વિવેક, વિવેકમાં વી એ ઉપસર્ગ છે અને વીચ ધાતુ છે, વીચમાંથી વેક બન્યો. વીચ એટલે છૂટું પાડવું અને વી એટલે વિશેષે, જે વિશેષ રૂપે પોતાની મતિના આધારે છૂટું પાડી શકે છે. કોની જેમ? હંસની જેમ. જેવી રીતે હંસની સામે દૂધ અને પાણી એકઠું કરીને મૂકી દેવામાં આવે તો એ હંસ છે, એ પોતાની ચાંચથી દૂધ અને પાણીને વિખૂટું કરી અને એમાંથી દૂધને ગ્રહણ કરી લે છે, પાણીને છોડી દે છે. આ વિશેષે કરીને છૂટું પાડવું એટલે આ આખા સંસારની અંદર હેય, જ્ઞેય અને ઉપાધિ બધા ભેગા થઈ ગયા છે આપણી મતિની અંદર. હેયને જ્ઞેયની ઉપમા આપી દીધી છે, જ્ઞેયને હેય બનાવી દીધો છે, ઉપાદેયને હેય બનાવી દીધું છે. આ ગરબડ આપણે કરેલી છે અને એ ગરબડમાંથી મુક્તિ મેળવીને કરવાનું શું? તો કહે છે કે છૂટા પાડતા શીખવાનું વિવેક, વિશેષે કરીને છૂટું, વીક એટલે જુદું પાડવું, ભિન્ન કરવી, જુદું પાડતા શીખવું. અને એ જ્યારે છૂટું પડે તો એમાંથી જે આપણને અનુકૂળ હોય, જે આપણાથી શક્ય હોય, જે આપણે કરી શકતા હોય એને ક્રિયામાં લાવવું, પછી ક્રિયા કરવી. એટલે શ્રદ્ધા, વિવેક અને ક્રિયા આ ત્રણેયનો સરવાળો એટલે શ્રાવક. આ શ્રાવકના જીવનની અંદર પર્વની આરાધના એ વાર્ષિક કર્તવ્ય છે અને એ પ્રત્યેક વાર્ષિક કર્તવ્યોની આચરણ, એનું આચરણ, એને જીવનની અંદર એનો અનુભવ કરવો જોઈએ તો ધર્મ ધીરે ધીરે પ્રસ્ફુટિત થતો જાય, વિકસતો જાય, વૃદ્ધિ પામતો જાય. ગઈકાલે આપણે સૌથી પહેલું જે જોયું કે અમારી પ્રવર્તન, અહિંસાનું પ્રવર્તન કરવું, અહિંસા પ્રવર્તાવવી, અહિંસાનો સિદ્ધાંત કોઈ એક દિવસ પાળવાનો સિદ્ધાંત નથી. આજે પાળીએ અને કાલે ન પાળીએ એવી રીતે એનો ભેદ નથી પાડ્યો. અહિંસાનો સિદ્ધાંત તો જીવનના શ્વાસોશ્વાસમાં વણાઈ જવો જોઈએ. એના ગઈકાલે આપણે ઘણા બધા ભેદો પાડ્યા. એક ભેદ આપણે જોયો તો દ્રવ્ય હિંસા અને ભાવ હિંસા. દ્રવ્ય હિંસા એ જીવોની હત્યા કરવી, જીવોને મારી નાખવા, જીવોને પીડા આપવી, એ બધી દ્રવ્ય હિંસા છે. અને ભાવ હિંસા આપણે જોઈએ છીએ કે આપણા જે ભાવો અંદરના, જે શુભ ભાવો છે, જે ઉત્તમ ભાવો છે, એ ઉત્તમ ભાવોને ખંડિત કરી નાખવા, નષ્ટ કરી દેવા, એ ભાવ હિંસા. ભાવ હિંસા એ દ્રવ્ય હિંસાનું કારણ બને છે. આપણે માત્ર દ્રવ્ય હિંસા જોઈ છે, ભાવ હિંસાનો વિચાર કર્યો નથી. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ પાસે એક દિવસ કુમારપાળ મહારાજા આવીને એમ કહે છે કે ભગવાન, આજે મારે પ્રાયશ્ચિત લેવું છે. એટલે કહે છે કે બોલો, શેનું પ્રાયશ્ચિત લેવું છે? કુમારપાળ મહારાજા કહે છે કે ગઈ રાતે મારાથી મનથી અશુભ વિચાર થયો અને બ્રહ્મચર્યનું ખંડન થઈ ગયું. મેં બ્રહ્મચર્યનો નિયમ લીધેલો હતો, પણ બ્રહ્મચર્યને મનની અંદર એવા વિચાર આવ્યા કે જેથી મને એમ લાગ્યું કે આ વિકાર ઉત્પન્ન થયો છે મનની અંદર અને એનું પ્રાયશ્ચિત લેવા આવે છે. એટલે કહે છે કે તમને આવો વિચાર આવ્યો એટલે તમારે ઉપવાસ કરવાનો, ઉપવાસનું પ્રાયશ્ચિત આપ્યું. કુમારપાળ મહારાજાને આશ્ચર્ય થયું એટલે એમણે એમ કહ્યું કે મારું કાયાથી બ્રહ્મચર્યનો ભંગ થયો તો તમે મને શું પ્રાયશ્ચિત આપે? તો કે હું વિકાસણાનું પ્રાયશ્ચિત આપે છું. કે કેમ આવું? કે મન છે આરંભ બિંદુ છે, મનમાં જે વિચાર ઉદભવ્યો છે એ જ વિચાર જો લાંબો સમય ટકી જાય તો એ વાણીમાં પ્રવર્તે. એટલે આપણે કોઈકની હસી મજાક આ બધું કરવા લાગે અને એ જ વિચાર હજુ પણ, એ જ ક્રિયા વધુ લંબાય તો એ ક્રિયામાં પરિણમે. એટલે સૌથી પહેલી શરૂઆત થાય છે મનની અંદર. આ મન અત્યંત વિપરીત, અત્યંત વિચિત્ર, અત્યંત ન સમજી શકાય તેવું છે. એટલા માટે આનંદનજી મહારાજ સાહેબે જ્યારે પરમાત્માની સ્તુતિ કરી, સ્તવન કર્યું ત્યારે છેક શરૂઆત તો એમણે કરી દીધી હતી કે ઋષભ જિનેશ્વર પ્રીતમ મહારો ઓરન ચાહુરે કંત. હે ભગવાન, હવે તું મારો પ્રિયતમ છે, મને બીજું કોઈ જ વસ્તુ પ્રિય નથી, મને બસ તું જ ગમે છે, તું હી તું હી, બસ તારા સિવાય કશું જ મને પસંદ નથી, તું મારો પ્રિયતમ, પ્રિયોમાં પણ પ્રિય, પ્રિયતમ, શ્રેષ્ઠ પ્રિયતમ છે. આ બધી શરૂઆત કરી યોગની, પહેલી ભૂમિકા છે પ્રીતિ થવી. પ્રીતિ થયા વગર કશું થાય નહીં. આ પ્રીતિ વગર જો આપણે કરવા લાગીએ તો કાં તો છબરડા વળે, કાં થોડા દિવસમાં ભૂલાઈ જાય, કાં ભારરૂપ લાગે, વેઠ લાગવા માંડે અને અંતે એનાથી દૂર હટી જઈએ. પ્રીત થવી જોઈએ, પ્રીતિ થવી જોઈએ. ભગવાનની પ્રીતિ થઈ ગઈ છે અને પ્રીતિ થઈ ગયા પછી એક પછી એક એક પછી એક ભગવાનની સ્તુતિ કરતા કરતા આગળ વધતા જાય છે અને છેક કુંથુનાથ ભગવાનના સ્તવને પહોંચે છે ત્યારે કહે છે કે મનડું તિમહી ન બાજે હો કુંથુ દિન ધીમ ધીમ જતન કરીને રાખું તિમ તિમ અલગું ભાંજે રે. કે ભગવાન હું આ સાધના માર્ગે આગળ નીકળ્યા પછી મને એ ખબર પડે છે કે આ મન તો એટલું બધું ચાલાક છે, એટલું બધું ચાલાક છે કે જેમ જેમ હું એને પકડવાની કોશિશ કરું છું એમ એને તો દૂર ને દૂર ભાગે છે. એટલે હું ઘણી બધી વાર એમ કહેતો હોઉં છું કે આ જગતની અંદર કોઈ વ્યક્તિ ચાલાક નથી, એનાથી પણ વધુ અને સૌથી વધુ કોઈ ચાલાક હોય તો આપણું મન છે. આપણે આજે અહીંયા આ સમયે આ સ્વાધ્યાય કરવા આવવું છે તો એના પણ તર્ક છે, અને આ સ્વાધ્યાય કરવા ન આવવું હોય તો પણ તર્ક છે. આપણે આ મન દ્વારા અનેક પ્રકારના વિકલ્પો અને સંકલ્પો ભેગા કરી કાઢીએ છીએ અને આપણે એના જવાબો આપણી જાતે શોધી કાઢીએ છીએ. એટલે એમણે કહ્યું છે કે આ મન છે એ સાપ જેવું છે, સાપ છે આમ જઈ રહ્યો અને એને તમે પકડવાની કોશિશ કરો એટલે વાંખો ચૂકો વળીને નીકળી જાય. એવી રીતે આ મનને પકડવાની કોશિશ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે મન આમ આડું અવળું થઈને નીકળી જાય છે. એવા મનની સાથે આપણે કામ કરવાનું છે અને એટલા માટે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબે કુમારપાળ મહારાજાને કીધું કે જો તું મનને જીતી લઈશ તો તારા માટે બીજું બધું સરળ થઈ જશે. અને એ વાત આપણે આ સ્વદયા આત્મદયા પોતાના ભાવોને તૂટવા ના દેવા, ભાવોની જે ધારા છે એને તૂટવા ના દેવી અને આ પર્વના દિવસોમાં પરમાત્માના ચરિત્રનું સ્મરણ કરતા કરતા શા માટે કલ્પસૂત્રનું સ્મરણ કરવું શ્રવણ કરવું એનો વાત એની જ આપણે ચર્ચા કરવાની છે. કદાચ કલ્પસૂત્રના બધા જ પ્રસંગો અને બધી જ બાબતોને આપણે આ 8 દિવસ દરમિયાન પૂરી ન પણ કરી શકીએ તો પણ શા માટે કરવું જોઈએ એ તો સમજવું જ જોઈએ. રોજ પ્રતિક્રમણ કરીએ, રોજ પ્રતિક્રમણમાં વંદિતું સૂત્ર બોલીએ અને વંદિતા સૂત્રની અંદર એમ કહે છે કે ચિરસંચય પાવપણાસન્ય, ચિરસંચય અનેક અનેક ભવોથી મેં, ચિર એટલે બહુ લાંબા સમયથી, જેમ આપણે ચિરંજીવ લખીએ છીએ એટલે કહે છે કે હે પુત્ર તું બહુ લાંબુ જીવ. તો આપણે આપણા આત્માની સાથે ચર્ચા કરતા કરતા આપણી પોતાને એમ કહીએ છીએ કે ચિરસંચય પાવપણાસન્ય, હે પરમાત્મા આ જીવે બહુ લાંબા સમયથી સંચય કર્યો છે, હજુ પણ સંચય કરતો જાય છે, ભેગું કરતો જાય છે. શું ભેગું કરે છે? પાપનો સંચય કરે છે, કર્મનો સંચય કરે છે અને એમાં પણ સૌથી વધુ મોહનીય કર્મનો સંચય કરે છે. અને મોહનીય કર્મ આવ્યું એટલે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અને અંતરાય કર્મ પણ સાથે સાથે આવે. એકે એક ફ્રી, એમાં મોહરાજા કહે છે કે હું તો એકની સાથે 3 ફ્રી આપું છું તમને. શું? એક સાથે 3-3 બાબતો ફ્રી મળે છે. અહીંયા એક સાથે લટકામાં 3 બાબતો મળી જાય છે, એ છે મોહનીય અને સાથે આ બાકીના બીજા 3 કર્મો. આ 3 કર્મોની એટલે આ 4 કર્મોનો સંગ્રહ ચીર લાંબા સમયથી આ જીવ કરતો આવ્યો છે. ચિરસંચય પાવપણાસન્ય ભવ સય સહસ્ર મહાન્ય, હે ભગવાન અનેક ભવો સુધી ભવોથી આ જ પાપોનું સંચય કરતો કરતો આવ્યો છે. એ સંચયનો નાશ કરવા માટે, એને શુદ્ધ કરી દેવા માટે, એને સાફ કરવા માટે જો કોઈ હોય તો 24 ઝીણ વિણી ગઈ કહાય. 24 તીર્થંકર ભગવાનના જીવનની ઘટનાઓ કેનું જો સ્મરણ થયા કરે, રોજ નિરંતર સ્મરણ થયા કરે. આપણે રોજ વંદિતા સૂત્રની અંદર બોલીએ છીએ, રોજ બોલીએ છીએ, અને એની અંદર પરમાત્માના જીવનની ઘટનાઓનું મહાત્મ્ય વર્ણવ્યું કે પરમાત્માની જીવનની ઘટનાઓને આપણે રોજ સ્મરણ કર્યા કરીએ તો બહુ જ લાંબા સમયથી જે પાપ કર્મોનો બંધ કર્યો છે, જે અશુભ કર્મનો બંધ કર્યો છે, જે કચરો એકઠો કર્યો છે, એને સાફ કરી શકીએ. ચોવીસ જીણા વીણી ગઈ કહાઈ વોલંતુ મેં દિયા. તેથી કરીને હે પરમાત્મા, હવે હું એવો ભાવ પાઉં છું કે હવે પછીના મારા દિવસો આ તમારી કથાના, તમારા જીવન પ્રસંગોથી શ્રવણ કરતા કરતા વીતે. શું આ જ બાબતોનું શ્રવણ કરવું? હવે રાત્રે મારે સમાચાર જોતા જોતા સૂવું નથી, રાત્રે મારે મૂવી જોતા જોતા સૂવું નથી. કોઈકનો ફોન આવે ઇન્ડિયાથીને કે ભાઈ આ નવું મૂવી બહુ સરસ છે, એટલે બીજા દિવસે સવારે આપણે પ્લાન કરીએ કે આ ઇન્ડિયન સ્ટોરમાં જઈશું ને ત્યાં પૂછીશું આ મૂવી આવી છે કે નહીં, લઈ આવીશું, અને એ જોવા માટે 3-4 કલાક સમય આપણે કાઢી લઈશું. પ્રીતિ ક્યાં છે? આપણી આત્મ પ્રીતિ કોની સાથે જોડાયેલી છે? અહીંયા કહે છે કે પ્રીતિને એક વળાંક આપવાનો છે, એક ટર્ન આપવાનો છે, એક યુ ટર્ન કરવાનો છે. પ્રીતિની આવશ્યકતા છે, પ્રીતિ છોડવાની નથી, પણ એ પ્રીતિને એક થોડુંક ડાયવર્ઝન, થોડુંક વળાંક, અને જ્યારે વળાંક આપીએ છીએ ત્યારે એ પરમાત્મા તરફ વળે છે. ત્યારે એને ખ્યાલ આવે છે કે હે પરમાત્મા, તમારી જેવી જે એક અદભુત આત્મ શક્તિ છે આ જગતની અંદર, એવી તો કોઈની નથી. હું તોલું, બધાને તોલતો જો, તોલતો જો, તો તમારી જે આ ગુણોની શક્તિ છે એને ક્યારેય પણ તોલી ન શકાય. મેરુ પર્વત કરતા પણ વધુ મહાન એવા તમે છો. એટલે જ્યારે આ પર્વો આવે છે ત્યારે પર્વોની અંદર વિશેષ રૂપે આ બધાનું શ્રવણ કરવા દ્વારા આપણી પ્રીતિમાં વૃદ્ધિ થાય, આપણના મનની અંદર એમના પ્રત્યે ભાવ જન્મ. આ પહેલું લક્ષણ એટલે સાધનાની અંદર આગળ વધવા માટે, જીવનની અંદર કંઈક પ્રાપ્ત કરવા માટે, અને ધર્મ દ્વારા કંઈક આપણે મેળવવું છે, જે જગતની અંદર, જગતના કોઈ મોલમાં, જગતના કોઈ સ્ટોરની અંદર એ મળતું નથી, એ મળે છે અહીંયા. અને એ છે પહેલો કે પ્રીતિ. પ્રીતિ આવે તો વચન થાય, વચન પ્રત્યે એનું વચન સાંભળવાનું મન થાય, નહીં તો વચન સાંભળવાનું મન ના થાય. પ્રીતિ ન હોય તો સાંભળવું પડે, પણ પ્રતિક્ષણ એવું થાય કે ભાઈ આ બંધ કરે તો સારું, હવે થાકી ગયા બહુ સાંભળીએ, થોડું સાંભળીએ તો પણ ઘણું બધું લાગે. પણ પ્રીતિ હોય તો ઘણું સાંભળ્યા પછી એમ થાય કે ના હજુ બોલ્યા કરે તો સારું, 11 વાગી ગયા છે રાતના, તો કે ના ના હજુ 11:30 સુધી 15-20 મિનિટ બેસો ને આપણે વાતો કરીએ થોડી, 11:30 વાગે, ના ના 12 વાગી જવા દો, 12 વાગે આપણે કરીશું. આ લક્ષણ છે પ્રીતિનું. પ્રીતિ હોય તો વચન પ્રત્યે રાગ પેદા થાય, નહીં તો વચન પ્રત્યે રાગ પેદા ન થાય. આપણે બધા ગરબડ કરી દઈએ છીએ, પ્રીતિની વાત જ નથી કરતા, અને સીધી વચન ઉપર આવી જઈએ, વચન સાંભળવામાં લાગી જઈએ, અને પછી વચન ભૂલી પણ જઈએ. પ્રીતિ પછી વચન, વચન પછી ક્રિયા આવે, એના પ્રમાણે આચરણ. અને આચરણ આવે તો અસંગ આવે, છેલ્લું અસંગ આવે, બધાથી આપણે છૂટા પડતા જઈએ. આપણા આત્મામાં, આપણા પોતાના જ આત્માની અંદર પોતે જ લયલીન થવા લાગીએ, અને ત્યારે લાગે કે આપણને ખ્યાલ આવે કે ખરેખર અંદર તો ખજાનો પડ્યો છે, અંદર જે પડ્યું છે એ બહાર નથી, બહાર શોધ્યું છું એ તો મિથ્યા ભ્રમણ હતું, માત્ર ભ્રમણા હતી. એટલે બીજી આપણે જે કર્તવ્યની વાત કરી રહ્યા હતા એ બીજું કર્તવ્ય હતું, એ ક્ષમાપના. પરમાત્માએ આ પર્યુષણ પર્વ દ્વારા ક્ષમાપનાની વાત કરી. ક્ષમાપનાને આપણે ત્રણ એંગલથી જોવાનું છે, ત્રણ જુદા જુદા એંગલથી વિચારવાનું છે કે ક્ષમાપના એટલે શું, ક્ષમા એટલે શું. ક્ષમાને જ્યારે આપણે આ ત્રણ જુદા જુદા એંગલથી વિચારીશું ત્યારે આપણને ખબર પડશે કે આપણે સાચી ક્ષમા કરીએ છીએ કે નહીં, સાચી ક્ષમા આપણને પ્રાપ્ત થાય છે કે નહીં. કલ્પસૂત્રની અંદર પરમાત્માનું જ્યારે વિશેષણ આપ્યું કે પરમાત્મા કેવા છે, તો કહે છે કે શાંત, સંતે, પસંતે, વસંતે, આ ત્રણ શબ્દો મૂક્યા કે પરમાત્મા શાંત છે. શાંત છે એટલું કયા પછી પણ શાસ્ત્રકારોને, આ ભદ્રબાહુ સ્વામીને સંતોષ ન થયો કે શાંતિથી નહીં સમજે કે આવનારો સમય એ નહીં સમજી શકે કે આ શાંતિ એટલે શું. એક યોગીએ કહ્યું છે કે આ જગતની અંદર ત્રણ બાબતો આપણે કરવાની છે તો સાધના સફળ થઈ જાય, સરળતાથી સફળ થાય. એક તો મનને ઓળખવાનું છે. મનને ઓળખવું એ ઘણું બધું દુષ્કર છે, બહુ અઘરું છે. કારણ એ કે જે સૌથી વધુ નજીક હોય એ સૌથી વધુ અગમ્ય હોય, આપણને બહુ એના વિશે ગતાગમ ન પડે. મન આપણી સાથે સતત સાથે ને સાથે જ રહે છે, છતાં મન શું છે એ ખબર પડતી નથી. એટલે એ જ સ્તવનની અંદર આનંદનજી મહારાજ એમ કહે છે કે સાપ ખાય ને મુખડું છોતું એહ ઉખાણો ન્યાય. કે આ મન કેવું છે, કોઈને પૂછે કે ભાઈ શું વિચાર કરો છો, કેમ આમ ચૂપચાપ બેઠા છો, તો કે નહીં ખાલી બેઠો છો, એમ કશું નથી કરતો. આ એક સત્ય વિધાન નથી, સાચું વિધાન નથી, આ તદ્દન મિથ્યા વિધાન છે. એટલે એમ કહે છે કે સાપ ખાય એને મુખડું થોતું, સાપ ઘણું બધું ખાઈ જાય છે પણ એનું મુખ ખાલી ને ખાલી જ દેખાય છે, પાછું આમ બિડાયેલું હોય. એવી રીતે મન સતત વિચાર કર્યા કરે છે પણ આપણે એમ માનીએ છીએ કે મન ખાલી છે, કશું વિચારતો નથી, બેઠો છે. અંદરથી વિચાર કરવાનો છે કે મન કઈ કઈ બાજુ ક્યાં ક્યાં દોડી રહ્યું છે, કેવી રીતે દોડી રહ્યું છે. એટલે પહેલી વાત કરી કે મન સૌથી નજીક છે પણ સૌથી અગમ્ય અજ્ઞાત છે. આપણે મનને ઓળખ્યું નથી, મનને આપણે જાણ્યું નથી, મનને આપણે એનો પરિચય કેળવ્યો નથી. બીજું કહે છે કે મન છે એ જે રીતે અત્યારે વર્તી રહ્યું છે એ રીતે વર્તવા દઈએ તો ક્યારે ઉદ્ધાર થઈ શકે નહીં. એટલે મનને બદલવું જોઈએ, મનને ઓળખવું, મનને બદલવું. કેમ કે મનનો સ્વભાવ છે કે કોઈ પણ એક વસ્તુ ઉપર ટકીને બેસી રહેવું નહીં. એક વિચાર તમે શરૂ કરો અને જો તમે એ વિચારોને નોંધતા જાઓ, નોંધતા જાઓ, નોંધતા જાઓ, તો ખબર પડે કે ક્યાંથી શરૂ થયું અને ક્યાં અટક્યું. એટલા બધા સાકળની જેમ, ચેઇનની જેમ વિચારો આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે. પણ કહે છે કે આ મનને બદલવું પણ સરળ છે જો એને આલંબન મળી જાય તો. કોઈક આલંબન મળી જાય, શાસ્ત્રનું આલંબન આમ મળી જાય, એટલે શ્રુતનું આલંબન મળી જાય, સર્વજ્ઞનું આલંબન મળી જાય, સ્વાધ્યાયનું આલંબન મળી જાય, તપનું આલંબન મળી જાય. તપનું આલંબન આ પર્યુષણ પર્વના દિવસો છે, આપણે ઉપવાસ આદિ તપ કરીએ છીએ ત્યારે એની પાછળનો એક બહુ જ મોટો ઉદ્દેશ રહેલો છે કે આ જીવ એ માને છે કે ખાધા વગર જીવી શકાય નહીં, આહાર વગર જીવન ચાલે નહીં. એવું માનનાર આ જીવ જ્યારે તપ કરે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે આહાર વગર અણાહારી રીતે જીવન જીવી શકાય છે અને મારે આહારી નહીં અણાહારી બનવાનું છે. અણાહારી બનવું એટલે આહારનો માત્ર ત્યાગ નહીં પણ આહાર સંજ્ઞા ઉપર વિજય મેળવી લેવો. આહાર સંજ્ઞા જે અનાદિકાળથી આ જીવ સાથે જોડાયેલી છે એ જીવ સંજ્ઞા આહાર સંજ્ઞા ઉપર વિજય મેળવી લેવો એ તપથી અનુભવ થાય છે. જો હું એક દિવસ ભૂખ્યો રહી શકતો હોઉં તો જે દિવસે મને કદાચ એકાદ ટન ખાવાનું ન મળે તો મારે શું કરવું જોઈએ? શાંતિ રાખવી જોઈએ. એટલે આ પહેલું વિશેષણ પરમાત્માનું મૂક્યું કલ્પસૂત્રકારે કે પ્રશાંત ભગવાન, શાંત એવું વિશેષણ મૂક્યું કે ભગવાનનું આખું જીવન તમે જુઓ તો પૂર્ણપણે શાંત રહ્યા છે. ક્યાંય પણ ઉતાવળ નથી, ક્યાંય પણ એમના જીવનની અંદર વિહવળતા નથી, ક્યાંય પણ ઉચ્છૃંખલતા નથી. ગમે તે અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગો આવે, અનુકૂળ ઉપસર્ગો એટલે ગમે એવી વાતો બની તો પણ શાંત રહ્યા છે, અને ન ગમે એવી વાતો તો પણ શાંત રહે. આપણામાં અને પરમાત્મામાં આ એક બહુ મોટો ભેદ છે. આપણે જયારે સ્તુતિ કરીએ છીએ મંગલાચરણની અંદર ત્રણ શ્લોક બોલીએ છીએ, એના બીજા શ્લોકમાં આ વાત કરી છે. પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદ સંસ્પૃશી નિર્વિશેષ મનસ્તાય, કે એ પરમાત્મા તમારા પગની ઉપર ખીર રાંધવામાં આવી. સંગમ દેવે જયારે રાત્રે ઉપસર્ગ કર્યા આપના મનને ચલાયમાન કરવા માટે, ચલિત કરવા માટે તમારા પગની ઉપર ખીર રાંધી, ત્યારે પણ શાંત રહ્યા. સુરેન્દ્રે ચ અને ઇન્દ્રોએ આવીને આપના પગની પૂજા કરી. બંને ઉત્કૃષ્ટ કામ, બંને એકનું ખરાબમાં ઉત્કૃષ્ટ અને એકનું સારામાં ઉત્કૃષ્ટ. એક ઇન્દ્ર આવીને તમારા પગમાં પડે, પ્રેસિડેન્ટ ઓબામા આવીને તમને નમસ્કાર કરે તો એ ન્યૂઝ બની જાય, આખા આખા વિશ્વમાં છપાય અને હજારો ફોન આવવા માંડે છે, આ મહેન્દ્રભાઈ કોણ છે? એ પેલા મોદી સાહેબ પણ વિચારવા માંડે છે, ઓબામા એમના ઘરે આવ્યા, એમને પગે લાગ્યા, કંઈક હોવું જોઈએ. તો સુરેન્દ્ર, આ બધાથી ઊંચા એવા સુરેન્દ્ર આવીને પરમાત્માના પગે પડે છે, અને એક બાજુ પરમ દુઃખ આપનારી ઘટના પગની અંદર ખીર રંધાય છે. એ સમયે પણ મન નિર્વિશેષ મનસ્તાય, બેમાંથી એકે પ્રત્યે મનના ભાવો બદલાયા નથી. એને એમ નથી કહ્યું પરમાત્માને કે આ ઇન્દ્ર આવ્યો છે, મારી સેવા કરે છે, ભક્તિ કરે છે, હું એને આશીર્વાદ આપી દઉં, હું એનું કલ્યાણ કરી દઉં, હું એનું આ કરી દઉં. એ પરમાત્મા એ વખતે પણ શાંત રહ્યા છે, અને પેલા સંગમે ઉપસર્ગ કર્યો છે ત્યારે પણ શાંત રહ્યા છે. બંને સ્થિતિ એમને એકદમ શાંત છે. નિર્વિશેષ મનસ્કાય, હે પરમાત્મા, તમારી મનની સ્થિતિ શાંત રહી છે, કોઈ ભેદ નથી પડ્યો, કોઈ ફરક નથી પડ્યો, એવા હે પરમાત્મા શ્રી વીર સ્વામીને નમઃ હું નમસ્કાર કરું છું. જ્યારે આ વિચાર આવે ત્યારે આપણને ખ્યાલ આવે કે સમતા ભાવ શું છે. ઉપસર્ગો ન આવીને ઉભા હોય, અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો આવીને ઉભા હોય, એક તરફ તમને એમ કહેતા હોય, તમારી બર્થડે હોય, તમારી પ્રિય વ્યક્તિ આવી હોય, તમને એમ કહે કે બસ લો આ તમારા માટે હું ગિફ્ટ લાવ્યો છું, તે વખતે અંદરથી એમ થઈ જાય કે વાહ વાહ તમે બહુ સારું કર્યું, અને એક સવારે એમ કહીને નીકળ્યા હોય કે આજે તમારી બર્થડે છે અને આજે આમ કરીશું તેમ કરીશું, સાંજે કશું જ એમાંનું ન થાય, અને એ વખતે મનના ભાવો, મનની જે સારો છે એ જયારે ઊંચો અશુભ ભાવમાં ઊંચો ચડવા માંડે, તો સમજવાનું કે હજુ પણ આપણે ક્યાં બેઠા છે, ક્યાં છીએ, આપણે આ સ્તુતિથી શ્રવણથી શું પ્રાપ્ત કર્યું. શાસ્ત્રકારોએ જયારે પરમાત્માના મનની સ્થિતિની વાત કરી શાંત, પણ હજુ એમને એમ હતું કે ખાલી શાંત નહોતા, પ્રશાંત હતા. એટલે અત્યંત શાંતિ હતી એમના મનમાં, બહુ જ શાંતિ હતી. કેવી શાંતિ કે કાનમાં ખીલા ઠોકાણા તો પણ સંપૂર્ણપણે એક જ ભાવની અંદર લીન રહ્યા કે આ બધું જે કાંઈ થઈ રહ્યું છે એ જે જીવો કરી રહ્યા છે, એ જીવોને જે સમય જે ઉચિત લાગ્યું તે કરે છે, આ એ જ થઈ રહ્યું છે જે થવાનું હતું એ. એટલે પ્રશાંત શબ્દનો પ્રયોગ કર્યો. અને હજુ પણ શાસ્ત્રકારોને એમ લાગ્યું કે હજુ કંઈક વધુ, પરમાત્મા તો આનાથી પણ ચડી જાય એવા છે. એટલે એમણે કહ્યું કે ઉપશાંત, ચારે બાજુથી શાંત છે. કોઈ ખૂણો, હજુ આ સદમસ્ત અવસ્થાની વાત ચાલે છે, પરમાત્માની સદમસ્ત અવસ્થાની હજુ કેવળ જ્ઞાન નથી થયું તે સમયની વાત છે, સાધક અવસ્થાની વાત છે કે એ સમયે પણ આટલા બધા શાંત, પ્રશાંત અને ઉપશાંત હતા. અને એમાંથી જે છેલ્લો શબ્દ ઉપશાંત છે કે આપણે પણ દિવસની અંદર એક એવો સમય કાઢીએ, 5 મિનિટ આપણા આત્માને શાંત કરી દઈએ, જે સમયે સુવા જતા હોઈએ ત્યારે અથવા સવારે ઉઠીએ ત્યારે કોઈ નિમિત્તો ન હોય તેવી જગ્યાએ બેસીને આત્માને એકદમ શાંત કરીએ, એક ભાવથી એમ વિચાર કરીએ કે પરમાત્મા એ હું એનો શિષ્ય છું, એનો ભક્ત છું, એનો અનુયાયી છું, તો હું આ 5 મિનિટ શાંત, પ્રશાંત, ઉપશાંત ભાવ કેળવું. આ કલ્પસૂત્રનો મહિમા છે કે જ્યારે આ સાંભળીએ આપણે ત્યારે આપણા મનની અંદર એ ખ્યાલ આવે કે શાંતિ ખાલી બહારથી દેખાતી શાંતિ એ શાંતિ નથી, અંદર તુમૂલ યુદ્ધ ચાલી રહ્યું છે, એ તુમૂલ યુદ્ધને જીતવાનું છે, એના ઉપર વિજય મેળવવાનો છે, અંદર ચાલી રહેલી બાબતોની અંદરથી વિજય મેળવવાનો છે. એટલે કહે છે કે મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, જેણે મનને સાધી લીધું એણે સઘળું સાધી લીધું, એણે આ જગતના તમામ પદાર્થો ઉપર વિજય મેળવી લીધો છે, મનને જીતી લીધું છે. તે પરમાત્માને આ શાંત થવાની વાત કરી છે, એ શાંતિને ખળભળાવી નાખનાર સદમસ્તના જીવોની અંદર, આપણા જેવા જીવોની અંદર જો કોઈ મોટામાં મોટી બાબત હોય તો વેર લેવાની ભાવના એ આપણા મનને સૌથી વધુ ખળભળાવે છે. અને વેર લેવાની ભાવના એ અંદર ને અંદર જો ઘૂંટાયા કરે તો એ વધુ ઘટ્ટ બને. કર્મ વિશે આપણે જાણીએ છીએ, કર્મની વાત કરીએ છીએ, પણ કર્મના સિદ્ધાંતને ઊંડા ઉતરીને વિચાર્યો નથી કે કર્મ તો સતમસ્ત છે એટલે થઈ જવાનું છે. શું થવાનું છે? કર્મ તો આપણે સદમસ્ત છીએ એટલે કરી નાખવાનું છે, પણ આપણે એનાથી કંઈક વિશેષ કરીએ છીએ કે કર્મ થઈ ગયા પછી પણ આપણે એની પરંપરા ચાલુ રાખીએ છીએ. અને આપણે 2-4 જણને કહીએ કે જોયું ને મેં મિટિંગમાં આવું કહી દીધું, જોયું ને મેં આજે આમ કરી દીધું, મેં આમ કરી દીધું, એ છે અનુબંધ. એટલે એ ક્રિયા કર્યા પછી એની પાછળનો જે પરંપરા ચાલે છે એ પરંપરાને શાસ્ત્રની અંદર અનુબંધ કયો છે કે છતમસ્ત હોવાને કારણે કર્મ તો થઈ જ જાય, કર્મ થવાની સંભાવના પૂરેપૂરી છે, પણ કર્મ થયા પછીની જે સ્થિતિ છે એ માણસના પોતાના હાથમાં છે, એને પોતાની પાસે છે કે આપણો અનુબંધ કેવો છે. જેમ આપણે ગોળી બંદૂકમાંથી આ અનુબંધના તત્વને સમજવા માટે દ્રષ્ટાંત આપું છું કે જેમ હાથમાં પિસ્તોલ હોય એને ટ્રિગર દબાવીએ અને ગોળી તો નીકળી જાય પણ એ જેમ પાછળ ધક્કો વાગે એ વખત, એવી રીતે આપણો એક કર્મ થઈ કરી લીધા પછી આપણા આત્મામાં એના કેટલા ધક્કા વાગ્યા કરે છે, 1, 2, 4 કેટલા ધક્કા વાગે છે. અને એ જે ધક્કાઓ વાગે છે એનાથી પેલું જે બંધાયેલું કર્મ છે એના કરતા વધુ ક્લિષ્ટ થતું જાય છે, વધુ ઘૂંટાતું જાય છે. એટલે બંધ કરતા અનુબંધ વિશે વિચારવાનું છે. બંધને તો ટાળવાનું છે પણ બંધ ન ટળી શકે તો અનુબંધને સમજવાનો છે. તમે એક વિચાર કરો કે પરમાત્મા મહાવીર જ્યારે પરમાત્મા મહાવીરના અવસ્થામાં પહોંચ્યા છે ત્યારે તીર્થંકર બનવાના છે, તીર્થંકર નામ કર્મ બાંધેલું છે એટલે તીર્થંકર તો બન્યા વગર રહેવાના નથી. એ ભાવની અંદર કાનમાં ચીલા ઠોકાણા, એક 14 કર્મ એમણે બાંધ્યું હતું. શું કર્યું? કાનમાં તો પેલાના કાનમાં શિશુ નાખ્યું હતું એ તો કર્મ થઈ જ ગયું હતું, પણ એ પછી પણ એમના મનની અંદર ભાવની ધારા ચાલી હશે કે મેં કેવું બતાવી દીધું, મેં કેવું કર્યું, મારી સત્તાનો કેવો ઉપયોગ કરી બતાવ્યો. હવે આ માણસ પોતાની ફરજમાંથી નહીં ચૂકે એટલું તો નહીં, પણ મારા રાજ્યના કોઈ પણ સેવકો પોતાની ફરજમાંથી ચૂકશે નહીં. રાજા છે, રાજા એક કામ કરે ત્યારે એક કામ નથી કરતો, એક તીરથી અનેક બાબતોને વિંધી નાખે છે, અને એ વિંધે છે ત્યારે એનો બહુ ચોક્કસ એની દિશા હોય છે, ચોક્કસ એના મનની અંદર બાબતો હોય છે કે હું એક દ્વારા અનેક બાબતોને પાર પાડું છું. એટલે એનો જે અનુબંધ છે એ બહુ તીવ્ર હોય છે, અને એ અનુબંધ તીવ્ર છે એટલે એ મહાવીર સ્વામીના ભાવની અંદર કાનમાં કિલા ઠોકાણા. કિલા ઠોકાણા એ તો પેલા કાનમાં શીશું નાખ્યું એટલે, પણ એ કેટલા વખત સુધી રહ્યા કાનમાં કિલા? 6 મહિના સુધી કાનમાં રહ્યા. આટલો બધો વખત એ પીડા શું કામ ભોગવવી પડી એ વિચાર કરવાનો છે. એ પીડા ભોગવવી પડી એનું કારણ હતું પેલો અનુબંધ. આપણે એક ક્રિયા કરીને એની પાછળના અનુબંધોને કેટલા બાંધ્યા કરી દે, વેર કર્યા પછી વેરનો અનુબંધ, વેરાનું બંધી કર્મ આપણું કેટલું તીવ્ર હોય. વેર તો થઈ ગયું, વેરઝેર વગર આ દુનિયા ચાલતી નથી, પણ વેરઝેર કર્યા પછી આપણે માત્ર આપણા સુધી પાછું એ વેર નથી રાખતા, આપણે આપણા સગાવાલાને પણ કહીએ કે ભાઈ પેલો માણસ આવે ત્યારે તમે ધ્યાન રાખજો, અને બહુ મહત્વ ના આપતા, તમે આમ ના કરતા તેમ ના કરતા. એનો અર્થ કે આપણો અનુબંધ ચાલુ છે, તીવ્ર અનુબંધ પડે છે, એને એ અનુબંધને તો અહીંયા જે વાત કરે છે કે અનુબંધને સમજો, અનુબંધ બરાબર સમજાઈ જશે તો આખી પરિસ્થિતિ પલટાવાલા છે. કર્મ થઈ ગયા પછી એની જગ્યાએ એમ થવા માંડે કે આ ખોટું થઈ ગયું મારાથી, એ વખતે હું જાગૃત ના રહી શક્યો, મારી ભૂલ થઈ ગઈ અને હું ખમાવું છું. તો એ ભાવથી અશુભમાં અશુભ કર્મ થઈ ગયું હોય એના પણ જે રસબંધ છે એ રસબંધ અલ્પ થતો જાય, રસના દલીકો ઘટતા જાય. એટલે જ્યારે કર્મ ઉદયમાં આવે ત્યારે બહુ પીડા આપનાર બને નહીં. એટલે કર્મ ન કરવું જોઈએ એ શ્રેષ્ઠ સ્થિતિ, કર્મ થઈ જવું એ સહજ પરિસ્થિતિ, છદ્મસ્થ અવસ્થામાં છીએ, પણ કર્મ થઈ ગયા પછી અનુબંધની પરંપરા ચાલુ રહે એ નિકૃષ્ટ એટલે અધમાધમની સ્થિતિ. જો એ કર્મ થઈ ગયા પછી પણ આપણે સમતાભાવ કેળવી લઈએ, પછી આપણે જાગૃત થઈ જઈએ, પછી આપણે એવો વિચાર કરી લઈએ કે આવું કરવા જેવું નહોતું, તો પણ આપણું કલ્યાણ થઈ જાય. કેમ કે જે થયેલું છે એ બહુ ગાઢું બનશે નહીં, ઘટ્ટ બનશે નહીં. એટલે જૈન દર્શનની અંદર અનુબંધ ઉપર બહુ ઊંડો વિચાર કર્યો છે કે અનુબંધ શુભ પડે એવું કરજો. પરમાત્માના જીવનની અંદર શાંત, પ્રશાંત અને ઉપશાંત એવા 3 વિશેષણો વાપરીને આપણી સમક્ષ ક્ષમાપના કેવી હોવી જોઈએ તેનો વિચાર આપણી સમક્ષ મૂક્યો છે. અને ક્ષમાપનાને 3 રીતે આપણે જોવાની છે. એક, આપણી ભૂલ થઈ જાય ત્યારે એની ક્ષમા માગવી, આપણે જેમ સોરી બોલીએ છીએ, આ સૌથી સરળ વસ્તુ છે. પોતાના ભૂલ, પોતાની ભૂલની માફી માગી લેવી એ સૌથી સહેલી વાત છે, એ પણ ક્ષમાપના જ કહેવાય. એટલે આપણે કર્મના ઉદયને કારણે કોઈ ભૂલ કરી બેઠા અને એ ભૂલની ક્ષમા માગી લઈએ એટલે આપણે ક્ષમાપના કરી. બીજી છે ક્ષમા આપવી. એક ક્ષમા માગવી, પોતાની ભૂલની ક્ષમા માગી લેવી. બીજી છે બીજાની ભૂલને માફ કરી દેવી. આ એનાથી બહુ અઘરી વાત છે. આપણે શું કરીએ છીએ, આપણી ભૂલની ક્ષમા તો માગી લઈએ છીએ પણ બીજાની ભૂલને માફ કરી શકતા નથી. આપણે એમ કહી દઈએ છીએ કે એને આવું કરવાનો કોઈ અધિકાર નથી, અને એણે એવું કર્યું છે એનું ફળ એને મળવું જોઈએ, જેથી બીજા કોઈ આવું કરે નહીં. આ આપણો પોતાનો ભાવ હોય છે. આ જે વસ્તુ છે એ વસ્તુ આ ક્ષમાના પર્વના દિવસોમાં વિચારવાનું છે કે હું બીજાની ભૂલોને પણ માફ કરી દઉં, હું એને પણ ભૂલું દઉં, એને પણ ક્ષમા આપી દઉં. અને ત્રીજી વાત છે કે સમગ્ર જીવોને ક્ષમા કરવી છે. જાણતા જાણતા ભૂલો થઈ ગઈ છે, જે આપણને ખબર નથી અને ભૂલો થઈ ગઈ છે, કરવી પડી છે અને ભૂલો થઈ છે, એવા પણ વ્યવહારના કાર્યો, વનસ્પતિ કાયના જીવોની હિંસા, અપકાયના જીવોની હિંસા, અગ્નિકાયના જીવોની હિંસા, આ તમામે તમામ બાબતોની ક્ષમાપના કરવી, તેનું નામ છે એ ક્ષમાપના કરવી. એટલે આ પર્યુષણ પર્વ દરમિયાન, આઠ દિવસ દરમિયાન, જે શરૂઆતના સાત દિવસો છે એ શરૂઆતના સાત દિવસો ચિંતનના દિવસો છે. અંદર બેસીને આપણે અંદર ઉતરીને એ જોવાનું છે કે મેં ક્યાં ક્યાં ભૂલો કરી છે, ને કોણે કોણે મારા પ્રત્યે કે મારી સાથેના સંપર્કમાં આવેલી વ્યક્તિઓએ ભૂલો કરી છે તેને ક્ષમા આપવાની છે. આ વિચાર કરીને પર્યુષણનો સંવત્સરીનું પ્રતિક્રમણ કરતા પહેલા સૌને ખમાવી દેવા. પરમાત્માના જીવનની અંદર અનેક દ્રષ્ટાંતો ક્ષમાના આપણને જોવા મળે છે. એમાંનું એક દ્રષ્ટાંત ચંદ્રકૌશિકનું છે, આપણે સૌએ એને સાંભળેલું છે, ઘણો વિસ્તારથી પણ સાંભળેલું છે, પણ એમાં જે બાબત સમજવાની છે એ બાબત એ છે, એનું રહસ્ય એ છે કે જૈન ધર્મની અંદર કોઈ પણ બાબતની જ્યારે આપણે વિચારણા કરીએ ત્યારે એને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આ ચાર બાબતોથી વિચાર કરવો. જો આ ચાર બાબતોથી આપણે વિચાર કરીએ તો તત્વની સમજ બહુ સ્પષ્ટ થાય, તત્વને બહુ ઊંડાણથી આપણે સમજી શકીએ. ચંદ્રકૌશિક ચંદ્રકૌશિક બન્યા એની પાછળ એનો એક આખો હિસ્ટ્રી છે, એનો આખો ઇતિહાસ છે. એમાં જે વાત બની હતી કે એક સાધુ છે, ગોચરી લઈને આવ્યા છે, ચોમાસાનો સમય છે, ઉપાશ્રયની અંદર એક દેડકી આવી ગઈ છે અને એ ભૂલથી પગમાં કચડાઈ ગઈ છે. ગુરુને એની ખબર, શિષ્યએ આ જોયું છે, બાજુમાં શિષ્ય બેઠો તો એને જોઈ લીધું હતું કે એમના પગ નીચે એક નાનકડી દેડકી કચરાઈ ગઈ છે. પેલા બાળ સાધુના મનમાં એમ છે કે ગુરુજી આની ક્ષમાપના કરી લેશે, પણ ભૂલી ગયા ગુરુજી. સાંજ પડી, પ્રતિક્રમણ થયું. પ્રતિક્રમણમાં નિયમ એવો છે કે દિવસ દરમિયાન થયેલા બધા જ પાપોને યાદ કરી સ્મરણ કરીને એની ક્ષમા માંગવાની છે. આજે એક આ વિશેષ ઘટના બની છે, એ વિશેષ ઘટનાની ક્ષમાપના બધાની સમક્ષ કરવી જોઈએ એવો નિયમ હતો, ના થયો. સંથારા કરવાનો એટલે સુવાનો ટાઈમ આવ્યો, સૂતી વખતે તો બધું ઓસિર આવી દેવાનું છે. સુવાની જે ક્રિયા છે એ પણ જૈન ધર્મની જે ક્રિયા છે અદભુત છે. એનાથી ક્યારેય પણ તમારે ઊંઘવાની ગોળી લેવી ના પડે, ક્યારેય બ્લડ પ્રેશર વધે નહીં, ક્યારેય તમને સ્ટ્રેસ આવે નહીં, ક્યારેય બીપી ના આવે, ક્યારેય ડાયાબિટીસ ના થાય. અને આ બધું ના થાય તો બાકીના બધા ઘણા રોગો ઉપર દીપિકાબેન તમારો ધંધો બંધ થઈ જાય. પણ આપણે એ સંથારા કોર્સની વિધિ સમજતા નથી, વિચારતા નથી, કરતા નથી. કરીએ છીએ તો શાબ્દિક રીતે કરીએ છીએ, ત્યારે એને અત્યારે આપણે અહીંયા નહીં વિચારીએ. કહેવાનો મતલબ એ છે કે સંથારો કરવાનો સમય થઈ ગયો અને પેલી પ્રાયશ્ચિત રહી ગયું છે. એટલે પેલા બાળ મુનિને થયું કે જો આ એક સમય વીતી જશે ને તો પેલું કર્મ ગાઢ બની જશે. એટલે ગુરુને યાદ કરાવ્યું કે ભાઈ આવું થયું છે. ગુરુને ગુસ્સો આવ્યો,
કે આજકાલનો છોકરો મને ભણાવવા નીકળ્યો છે, ઉભા થઈને એને દંડ કરવા દોડે છે, અને વચ્ચે થાંભલો છે થાંભલા સાથે. હવે આ ઘટના છે, એ ઘટનાને તાત્વિક રીતે વિચારવાનું છે. તત્વ એ છે કે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ, દ્રવ્યથી એક દેડકીની હત્યા થઈ છે, એક દેડકીની હિંસા થઈ છે. શું થયું છે? દ્રવ્યથી એક ક્ષેત્ર જે ઉપાશ્રય કાળ છે ગોચરી લઈને આવ્યા છે ત્યારે, અને ભાવ, ભાવથી મારી નથી પેલી દેડકીને, ભાવ હતો નહીં મારવાનો, પણ દ્રવ્યથી જ થયું છે, ભાવથી હિંસા થઈ જ નથી. પણ એની ક્ષમાપના માગવાને બદલે જેને એમને પ્રેરિત કર્યા, જેને એમને જાગૃત કરવાની કોશિશ કરી, એના પ્રત્યે ગુસ્સો આવ્યો, એટલે ક્ષમાપના ચૂકી ગયા અને ત્યાં જ કાળ ધર્મ પામ્યા. બીજા ભાવની અંદર એક આશ્રમના પ્રધાનાચાર્ય બન્યા અને ક્ષેત્ર વિસ્તર્યું, આખો આશ્રમ બન્યો. આશ્રમની અંદર જેટલા પણ વૃક્ષો હતા એને કોઈ પણ એક પાંદડું પણ તોડે તો તરત જ ક્રોધ આવી જાય, તરત ગુસ્સો આવે. એટલે ઘણી વાર બાળકો એમને ચીડવવા માટે ફૂલો તોડે તો એટલા બધા ગુસ્સે થાય કે એને મારવા દોડે. એટલે બાળકો એક વાર નક્કી કર્યું કે એકવાર જો બહારગામ જાય ને તો આખો બગીચો આપણે મેદાન મેદાન કરી નાખીએ, કે બાકી બધું તોડી નાખ્યું. ને એ આવ્યા અને જોયું કે આ બાળકો બધું નષ્ટ કરી રહ્યા છે, એટલે દોડતા દોડતા એને મારવા દોડ્યા ને ખાડો આવે ને ખાડામાં પડ્યા ને. હવે જુઓ કે પહેલી વખતે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને જે ક્ષમાથી શુદ્ધ કરવાનું હતું એ શુદ્ધ ન થયું, એટલે બીજા ભાવની અંદર એક ઉપાશ્રયને બદલે આશ્રમ સુધી વિસ્તર્યું. દ્રવ્ય વિસ્તરી ગયું, આપણે ક્ષેત્ર વિસ્તરી ગયું, દ્રવ્ય જે મારવાના ભાવ નહોતા એ, એટલે ખાલી એક પંચેન્દ્રિય જીવ હતો જે દેડકો, જે ત્રિયંચનો જીવ હતો, એના બદલે હવે આવી ગયા પંચેન્દ્રિય જીવો. તો પંચેન્દ્રિયના જીવોની પણ હત્યા કરું હું, મારું કોઈ બગાડે તો એ પછી જે હોય, માણસ હોય કે કોઈ પણ હોય, એને પણ હું સજા કરું. એટલે દ્રવ્ય વધ્યું, ક્ષેત્ર વધ્યું, કાળ વધ્યો. કાળ જ્યારથી પ્રધાનાચાર્ય બન્યા ત્યારથી તે જ સુધી આ ભાવ રહ્યો, અને ભાવ મારવાનો ભાવ પણ આવ્યો. અહીંયા પણ ક્ષમાપના ન થઈ એટલે ત્રીજા ભાવની અંદર ચંદ કૌશિક બન્યા. ચંદ કૌશિક બન્યા તો એ જન્મથી જે ભયનો ભાવ એના જીવનની અંદર, એટલે ક્રોધ જન્મથી આવ્યો. દ્રવ્યથી માત્ર પંચેન્દ્રિય નહીં, વનસ્પતિ કાયમ પણ એની નજર પડી જાય તો એ પણ બળીને ભસ્મ થઈ જાય, એ પણ ટૂંકું થઈ જાય. એ દ્રષ્ટિમાં વિષ આવી ગયો, એટલે કાળ વધ્યો, ક્ષેત્ર વધ્યું, આખું જંગલ બની ગયું સુધી એક ક્ષેત્ર વિસ્તર્યું, અને દ્રવ્ય એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવો, અને ભાવથી કે જોવું ને મારી નાખું, જોવું ને જીવવો જ ના જોઈએ. તો ત્રીજા ભાવની અંદર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કેટલા બધા વધી ગયા. એટલે જો ક્ષમાપના કરવામાં ન આવે તો બીજા ભાવની અંદર એ અનેક ગણું વધી જાય છે, અને એમાં પણ ન કરવામાં આવે તો એ અનંત ગણું વધે છે. એટલે તત્વ એ છે કે ક્ષમાપના કરવા દ્વારા આપણે આપણા અંદર જે ભાવો છે એને નિર્મળ કરીએ છીએ, એના દ્વારા આપણે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને સંકુચિત કરીએ છીએ અને એને શુદ્ધ અને નિર્મળ કરીએ છીએ. એટલે આ જે ભાવ છે એ ભાવોને આપણે સમજવાના છે કે ક્ષમા કરવી, ક્ષમા આપવી, ક્ષમા માગવી અને ક્ષમાપનાનો ભાવ રાખવો. ચંદનબાળા સાધ્વી પરમાત્માની શિષ્યા, એના જીવન વિશે આપણે જોવાનું છે, વિસ્તારથી જોઈશું. એમની શિષ્યા છે મૃગાવતીજી. એ મૃગાવતીજી પરમાત્માની વાણી સાંભળવા ગયા છે, વાણી સાંભળવા ગયા. એ સમય સૂર્ય અને ચંદ્ર પોતાના વાહન સાથે ત્યાં આવ્યા છે, એટલે
સમવસરણની અંદર એટલો બધો ઝગમગાટ છે કે કોઈના પણ માટે એ અનુમાન કરવું કે રાત પડી ગઈ છે એ સંભવ નહોતું. આ મૃગાવતી શાસ્ત્રી પણ ભગવાનના જે સમવસરણમાં એમનો ઉપદેશ સાંભળી રહ્યા છે. જ્યારે આ સૂર્ય અને ચંદ્ર પોતાના વાહનથી લઈને પાછા ફર્યા ત્યારે ખબર પડી ગઈ કે અંધારું થઈ ગયું છે. અંધારું થયું છે એટલે ઝડપથી ચાલતા ચાલતા ઉપાશ્રયમાં આવ્યા. ઉપાશ્રયમાં આવ્યા ત્યારે ચંદનબાળાએ કહ્યું કે કેમ મોડું થયું? કુલવાન સાધ્વીને ઉપાશ્રયની બહાર આટલું મોડે સુધી રહેવું ન જોઈએ. કેટલો ખાલી ઠપકો આપ્યો છે અને કેટલો સૌમ્ય ભાષામાં આપ્યો છે કે કુલવાન સાધ્વી હોય એને આટલા મોડે સુધી ઉપાશ્રયની બહાર રહેવું કલ્પતું નથી. હવે આ જે મૃગાવતી સાધ્વી છે એ પ્રતિક્રમણ કરે છે. પ્રતિક્રમણ કરતા કરતા એના મનની અંદર એમ થાય છે કે મારો જીવ કેટલો પ્રમાદી. એ પ્રમાદના કારણે એ પણ જજ ના કરી શક્યું કે રાત પડી ગઈ છે, દિવસ વીતી ગયો છે. આ પ્રમાદ હતો અને એ પ્રમાદના કારણે, આ મારો પ્રમાદ અવસ્થાના કારણે હું નક્કી ના કરી શકી અને સમવસરણમાં રહેવું પડ્યું મારે અને પાછા આવતા મોડું થઈ ગયું અને એના કારણે મારા ગુરુનીને એમનો જે સાધના હતી એ સાધનામાં વિક્ષેપ પડ્યો. કેમ કે એમની જે ભાવધારા હતી એ તો ચિંતામાં ગઈ એટલો વખત, એટલે કે એમની જે સાધના હતી એ સાધનાની અંદર વિક્ષેપમાં હું કારણભૂત બની અને એ કારણમાં પણ મારો પ્રમાદ કારણભૂત હતો. અને શાસ્ત્રની અંદર કહ્યું છે કે સાધુ એ તો પ્રમાદ છોડવાનો છે. આની જગ્યાએ બીજું પણ બની શક્યું હોત કે આમાં મારો ક્યાં વાંક હતો, અમને એટલી ખબર નથી પડતી કે હું તો ગઈ હતી ભગવાનને જ મળવા, ક્યાંય બીજે ક્યાંય નાટક ચેતક જોવા તો ગઈ નહોતી, કોઈ શ્રાવકના ઘરે જઈને વાતોના ગપાટા તો માર્યા નથી, આવું કહેવાની ક્યાં જરૂર હતી? આવી પણ એક મનની અંદર ભાવના આવી શકી હોત. પણ આત્માર્થી જીવ છે, આત્માને લક્ષ્યમાં રાખીને જીવે છે, એટલે બીજું કશો વિકલ્પ આવવાને બદલે એક જ વિકલ્પ આવ્યો કે મારા જીવે પ્રમાદ સેવ્યો અને પ્રમાદના કારણે આ થયું. પરંતુ કે હું કેટલી પ્રમાદી છું અને પોતાના અંદર ભાવની ધારા તીવ્ર બનવા માંડી. આપણે એક ક્રિયાની વાત કરવાના છીએ અને એ ક્રિયા છે આત્મ સંપ્રેક્ષણ. શું આત્મ સંપ્રેક્ષણ? બહુ મહત્વની ક્રિયા છે કે જ્યારે તમે આત્મ સંપ્રેક્ષણ કરવાનું શરૂ કરો છો ત્યારે આખું જીવન બદલાઈ જાય છે. આત્મ પોતાને, સમ એટલે સમ્યક રીતે, પ્ર એટલે પ્રકૃષ્ટ એટલે બહુ માઇન્યુટલી, ઈક્ષણ એટલે જુઓ. આત્માને નિષ્ઠાપૂર્વક સૂક્ષ્મતાથી જુઓ તો જ આપણને આપણા દોષો દેખાય, નહીં તો બીજાના જ દોષો દેખાય. પરપ્રેક્ષણ કરીએ છીએ આપણે, સ્વપ્રેક્ષણ નથી કરતા. આપણને બીજાના બધાના દોષો દેખાય છે, આપણા દોષો જ નથી દેખાતા. આપણને આપણું કશું ખરાબ છે એવું દેખાતું જ નથી, કારણ કે આત્મસંપ્રેક્ષણની ક્રિયા આપણે કરતા નથી. આત્મસંપ્રેક્ષણની ક્રિયા કરીએ તો આપણને ખબર પડે કે આપણે શું છીએ, આપણે કેવી. આચાર્ય હરિભદ્રસુરી મહારાજે એ આત્મસંપ્રેક્ષણની ક્રિયા, અને આ પર્યુષણ પર્વ એ આત્મસંપ્રેક્ષણનું પર્વ છે. આત્મસંપ્રેક્ષણ કરવાનું છે, આત્માને જોવાનું છે કે આ એક વર્ષ દરમિયાન, આ વીતેલા એક વર્ષ દરમિયાન ગયા પર્યુષણની સંવત્સરી કર્યા પછી આ વર્ષના પર્યુષણના પ્રારંભ સુધી મારા જીવે શું શું કર્યું છે, શું કર્યું ને શું નતું કરવા જેવું કર્યું. છેવટે ભલે કશું ખરાબ નથી કર્યું તો પણ આત્મસંપ્રેક્ષણ કરતા કરતા એ ખ્યાલ આવશે કે 360 દિવસ, એના આટલા બધા દિવસો, એક દિવસની હજારો 84,000 ને 2400 મિનિટો, 84,400 મિનિટો સેકન્ડ આપણે રોજ બગાડી પ્રમાદ કર્યો. આટલો બોધ આવશે કે આ પ્રમાદ કેટલો બધો કર્યો મેં. બીજું કશું ભલે કોઈનું બગાડ્યું નથી, કોઈના માટે ખરાબ ચિંત્યું નથી, પણ પ્રગતિ તો કરી નથી, પ્રમાદ તો કર્યો જ છે. તો એ પ્રમાદ એ પણ મહાદોષ છે એવું ત્યારે દેખાશે કે આમાંની થોડી ક્ષણો, થોડી સેકન્ડ રોજ મેં આત્મા માટે વાપરી હોત તો ઘણો મોટો લાભ થઈ ગયો. આ સાધ્વી, મૃગાવતી સાધ્વી જાગી ગઈ છે અને જાગીને આત્મસંપ્રેક્ષણ કરે છે અને આત્મસંપ્રેક્ષણમાં ભાવની ધારા તીવ્ર બને છે અને ભાવની ધારા જ્યારે તીવ્ર બને છે ત્યારે એને ક્ષપક શ્રેણી કહે છે અને ક્ષપક શ્રેણી એક ભાવાગ્નિ છે. એ ભાવાગ્નિની અંદર કર્મો ક્ષય થવા માંડે છે અને કર્મો બળીને ખાસ થઈ ગયા, ખાતી કર્મો નષ્ટ થઈ ગયા. કેવળ જ્ઞાન પ્રગટી ગયું, હજુ પોતાના આસન ઉપર બેઠા છે, હજુ સૂતા નથી, મોડી રાત વીતી ગઈ છે. આ જ ચિંતનની અંદર, આત્મસંપ્રેક્ષણની અંદર પણ આજે આત્મસંપ્રેક્ષણ કરતા કરતા કેવળ જ્ઞાન પ્રગટી ગયું છે. સાત્વીજી ગુરુની, ચંદન બાળાજી સૂતા છે અને ત્યાંથી એક કાળો દીવાન સાપ નીકળ્યો. એ પેલા સાધ્વીજીના હાથ તરફ જઈ રહ્યો હતો એટલે આ મૃગાવતી ઉભા થયા. ઉભા થઈને એમણે હાથ થોડો ઊંચો કરી દીધો. જેવો હાથ ઊંચો કર્યો એવા સાધ્વીજી જાગી ગયા. તમે જુઓ કે એ જ્યારે સાધ્વીજી જાગી ગયા એનો અર્થ એ કે સૂતા છે પણ અંદર જાગૃતિ ચાલુ છે. એટલે સાધુ માટે દસવૈકાલિક સૂત્રની અંદર એમ કહું કે જ્યારે પડખું ફેરવે ને તો એ પડખું ફેરવે ત્યારે પણ રજોહરણથી જગ્યા પૂજી લે. રાત્રે સૂતા સૂતા પડખું ફેરવવાનું હોય તો પડખું પણ પૂજ્યા વગર ફેરવે નહીં, એ જોઈ લે કે ત્યાંથી કોઈ સૂક્ષ્મ જીવ. એટલે પ્રમાદ અવસ્થા જગતની દ્રષ્ટિએ પ્રમાદ અવસ્થા છે પણ સાધકની દ્રષ્ટિએ જાગૃત અવસ્થા છે. તરત જાગી ગયા. શું થયું એમ એવો પ્રશ્ન પૂછ્યો તો કે આવું બન્યું. તો કે આ તો અમાસની રાત્રિ છે, ઘનઘોર અંધારું છે અને અંધારાની અંદર તમને આ સાપ દેખાણો કઈ રીતે? આ પ્રશ્ન તરત જ એમણે ઊંઘમાંથી થોડી જાગૃતિ થઈ છે ને ચંદન બાળાએ આ પ્રશ્ન પૂછ્યો છે કે આવું કેવી રીતે બન્યું? તો કે જ્ઞાનથી. આટલો જ જવાબ આપે છે. શું જવાબ આપે? જ્ઞાનથી. અંધારામાં કાળો ડિબાંગ સાપ દેખાવો એ સંભવ ન હતો એટલે જવાબ આપ્યો જ્ઞાનથી. તરત ચંદન બાળા પારખી ગયા કે આ જ્ઞાન બીજું કોઈ જ્ઞાન ન હોઈ શકે, આખા જગતને પ્રકાશિત કરનારું એવું કેવળ જ્ઞાન જ હોઈ શકે. તરત બેઠા થઈ ગયા ચંદન બાળાજી, બેઠા થઈ ગયા અને માફી માંગે છે મૃગાવતીશી કે મેં એક જ્ઞાનીની આશાપના કરી, આજે મને ક્ષમા કરો. અને એમની ભાવધારા ઊંચી થઈ ગઈ અને એમને કેવળ જ્ઞાન થયું. તો આત્મકલ્યાણ આત્મસંપ્રેક્ષણ દ્વારા આવે છે. આત્માનું કલ્યાણ આત્મસંપ્રેક્ષણ કર્યા વગર નથી થતું. એ આત્મસંપ્રેક્ષણ આવે છે આ ક્ષમાપનાના ભાવથી. અને ક્ષમાપનાનો ભાવ છે કે કોઈની પણ નાની પણ ભૂલ હોય તો એને ક્ષમા કરી દેવી, પોતાની નાની ભૂલ હોય તો ક્ષમા માગી લેવી. અને જગતના જીવોની, આપણા જીવન જીવવા માટે જગતના જીવોની જે કંઈ આપણી ખિલામણા કે કંઈ પણ થયું હોય આપણા દ્વારા જાણતા અજાણતા તેને રોજ ક્ષમા કરી દેવી, આ ભાવ છે ક્ષમાપનાનો. આવો ભાવ જ્યારે આવે છે ત્યારે આ ક્ષમાપનાનું પર્વ એ સાચા અર્થમાં ઉજવાય છે. સાચા અર્થમાં ઉજવવું એટલે આત્મામાં ક્ષમાના ભાવો પેદા કરવા, આત્માની અંદર ક્ષમાના ભાવોને પ્રગટાવવા. ખાલી ઘંટ વગાડીને, ડંકાઓ વગાડીને, વાજા વગાડીને એ તો બાહ્ય ઉત્સવ છે. આ જૈન ધર્મ ક્યારેય એકલા બાહ્ય ઉત્સવની વાત નથી કરતો, બાહ્યની સાથે અભ્યંતર પણ જોડાયેલું રાખે છે કે અંતરનું શું થયું એ પહેલા વિચાર કરો. અંતરને કેટલો લાભ થયો? અંતર જો અભ્યંતર ભાવો જો નિર્મળ થઈ જશે
તો દિવ્યતા પ્રગટ્યા વગર રહેશે નહીં. અનેક દ્રષ્ટાંતો છે, અનેક બાબતો છે કે જેના દ્વારા આપણે આ ક્ષમાપનાના એક એક વિચાર કરી અને એમ થાય કે કેટલી મહાન વાતો કરી છે ક્ષમાપના. એક વાત કરીએ અને આપણે ક્ષમાપનાનો આ જે વિષય છે એને આપણે સમાપ્ત કરીશું. ઘણી બધી વાતો કરી શકાય પણ એ બધી વાતો સંભવિત નથી. 300-350 વર્ષ પહેલાની વાત છે. વીરસુરી મહારાજની આપણે ગઈકાલે વાત કરી હતી. અમારી પડહ માટે અદભુત મહારાજ, સંયમની અંદર અત્યંત લયલી દત્તચિત્ત, સંયમની અંદર આરાધનાની અંદર એટલા બધા ઊંડા ઉતરેલા. એકવાર સાંજ પડી ગઈ, ગોચરી આવી, ગોચરી ખાઈ લીધી, વાપરી લીધી ગોચરી, અને એક બેન દોડતા દોડતા આવ્યા માજી કે મારા સાહેબ ઉભા રહેજો ઉભા રહેજો. કેમ, શું થયું છે? તો કે મારા સાહેબ આજે મારી મોટી ભૂલ થઈ ગઈ છે. તો કે શું ભૂલ થઈ છે? કે આજે ખીચડીમાં 3 ગણું વધુ મીઠું નખાઈ ગયું છે, ભૂલથી 3 વાર મીઠું નાખી દીધું છે. પણ હું જયારે ખાવા બેઠી ત્યારે ખબર પડી કે આ તો ભયંકર ખારી ખીચડી છે, ખાઈ ન શકાય એવી છે. પણ આજે તો મેં તમને વરાવી છે એટલે હું કહેવા આવી છું કે આ વાપરતા નહીં. સાધુઓને તો કોઈને વાપરવાનું ન હતું, હીરેશ્વરી મહારાજને જ વાપરવાનું હતું. એમણે વાપરી પણ લીધું હતું, પાતરા સાફ પણ થઈ ગયા હતા, પણ કોઈને ખબર ના પડી. મન ઉપર જરાય એક પણ ભાવ એવો આવવા ના દીધો ઈશ્વરી મહારાજ. આ આત્મસાધના, આ સ્વાદ ઉપરનો વિજય, આ આહાર ઉપરનો વિજય, કે આહાર કરવો પડે છે એટલે કરે, પણ ન એની પ્રશંસા, ન એની નિંદા, ન એનો સ્વાદ, ન એનો ત્યાગ. આ બધાની જયારે વાત કરી ત્યારે આપણને ખ્યાલ આવે છે કેટલી પ્રબળ એમની સાધના હશે. ને આવી સાધના કરનાર જીવનો ચારિત્ર બીજાના જીવનને અનેક રીતે પ્રભાવિત કરનાર થઈ જાય. એમના એક શિષ્ય છે, એમનું નામ ધર્મસાગર મહારાજ. એ ધર્મસાગર મહારાજ ઉજ્જૈનમાં ચાતુર્માસ, ઇન્દોરમાં ચાતુર્માસ હતા. ઇન્દોરમાં ચાતુર્માસ બિરાજી રહ્યા હતા ત્યારે એક શ્રાવક ઉપાશ્રયમાં રોજ વંદન કરવા આવે. વંદન કરવા આવે ત્યારે પાઘડી તો ઉતારીને મૂકે, નિયમ છે શ્રાવકનો, પાઘડી પહેરતા પહેલાના શ્રાવકો. પણ ઉપાશ્રયમાં આવે એટલે પાઘડી ઉતારી દે, સન્માન, ગુરુનું બહુમાન એ દર્શાવવા. એક દિવસ ગુરુ મહારાજે જોયું કે એના ખભે કટાર બાંધેલી છે. એટલે ગુરુ મહારાજે એને પૂછ્યું કે ભાઈ આ શું, શ્રાવકને આ શોભે, શસ્ત્ર રાખવું શોભે? તો કે ના, આમ તો ન રાખવું જોઈએ, પણ મારો એક નિયમ છે, પણ હું એ કહીશ નહીં શું નિયમ છે. બહુ આગ્રહ કર્યો મહારાજ સાહેબે, એટલે એને કીધું કે મને ફલાણા શ્રાવક સાથે વેર બંધાઈ ગયું છે અને હું એક લાગની રાહ જોઈ રહ્યો છું, એ લાગ મળશે એટલે હું આ કટારીથી એનું ખૂન કરી નાખીશ. બસ એનું સ્મરણ થયા કરે એટલા માટે હું આ કટારી રાખું છું. ગુરુ મહારાજે એને સમજાવ્યું કે ભાઈ જૈન ધર્મ એ ક્ષમાનો ધર્મ છે, એ કોઈ દિવસ આવું કરાય નહીં, ઉપાશ્રયમાં શસ્ત્ર અસ્ત્ર લવાય નહીં, અને આવો ભાવ રાખો એ તો બહુ તીવ્ર બંધ કરનાર બને, અને સંસારની અંદર તો વાદ વિવાદ થયા કરે, એના કારણે આટલો બધો વેર બંધાય નહીં. આટલું તો થોડું, પણ મહારાજ સાહેબે પેલા શ્રાવકને બોલાવ્યો જેની સાથે પેલાને વેર હતો એને, અને એને બોલાવીને કહી દીધું કે જો તું જાજતો રહેજે, ચેતતો રહેજે, તને મારી નાખવા માટે આ ફરે છે. અને આ વાતની ખબર પેલા શ્રાવકને પડી ગઈ કે મહારાજ સાહેબે તો આ ભેદ ખોલી નાખ્યો છે. એટલે એને ઉપાશ્રયમાં આવવાનું બંધ કરી દીધું, વંદન કરવાનું બંધ કરી દીધું. મહારાજ સાહેબે વિચાર કર્યો કે ભાઈ આ તો ખોટું થયું, જે દર્શન પૂજન વંદન કરવા આવતો હતો એ પણ હવે એને બંધ કરી દીધું, તો એના ભાવો તો વધુ ક્લિષ્ટ બની જશે. કઈ નહીં, પર્યુષણ આવશે ને એટલે તો આવશે, પર્યુષણ આવ્યા તો પણ પેલો આવે નહીં. બે દિવસ, ચાર દિવસ, પાંચ દિવસ, છ દિવસ સુધી ગયા પણ પેલો ના આવે. છઠ્ઠા દિવસે મહારાજ સાહેબે પેલા શ્રાવકને કહેવડાવ્યું કે ભાઈ તમે આવો, જે કંઈ બન્યું છે એના બદલે હવે તમે એકવાર આવો, આપણે રૂબરૂ ચર્ચા કરી લઈએ અને એનું નિરાકરણ કરીએ. એટલે કે ના, હવે હું ઉપાશ્રયમાં પગ જ ના મૂકું ને, તમને એટલો ખ્યાલ ના આવે કે આ રહસ્ય હતું, આ વાત કંઈ જગતને છડેચોક કહેવાની નહોતી. ના આવે. છેવટે મહારાજ સાહેબે સંવત્સરીના દિવસે સવારે કહેવડાવ્યું પણ ના આવ્યા. ત્યારે મહારાજ સાહેબને થયું કે મારા એક કથનના કારણે, મારી એક બાબત અને રહસ્ય ખોલી નાખવાના કારણે આ જીવ સંસાર સાગરમાં ડૂબી જશે. એટલે સમસ્ત સંઘને ભેગો કર્યો, ભેગો કરી અને કહ્યું કે આજે આપણે પેલા શ્રાવકના ઘરે જવાનું છે. સંઘને લઈને શ્રાવકના ઘરે ગયા. શ્રાવકની પાસે જઈને ક્ષમાપના માંગી, મિચ્છામી દુક્કડમ કહ્યા. પેલો શ્રાવક છે પીગળી ગયો. આજે પહેલી વાર એ પીગળ્યો કે એક મહારાજ મારા ઘરે આવીને ક્ષમા માંગે. આ કેટલી મોટી વાત છે, અને મેં ખરેખર પાપ કર્યું છે, આવું મેં ન કર્યું હોત તો મારા સાહેબને અહીંયા સુધી આવવું પડત નહીં. આ ક્ષમાપનાનો પ્રભાવ છે. અને એણે માફી માંગી અને પેલા શ્રાવકને પણ ક્ષમા કરી દીધી અને પોતાના જીવનને ધન્ય બનાવ્યું. તો એ ક્ષમાપના, જેટલા આપણે નમ્ર બનીએ છીએ, વિનમ્ર બનીએ છીએ, એટલી જ આપણી આરાધના ઊંચી બને છે. આપણા સંસ્કારો કંઈક એવા બની ગયા છે કે ક્ષમા કરવામાં તો કાયર દેખાઈએ પણ ખરેખર એવું નથી. જે ક્ષમા કરે છે તે વીર છે, તે મહાવીર છે, તે શ્રેષ્ઠ છે. પણ જે વેર ભાવ રાખે છે તે હીન છે, તે નીચ છે, તે નિમ્ન છે, તે નિકૃષ્ટ છે. એટલે આ જે પર્યુષણ પર્વ છે એનો આજે બીજું કર્તવ્ય જે બતાવ્યું તે ક્ષમાપના. એ પર્યુષણ પર્વનો પ્રાણ છે, એ પ્રાણને બરાબર સમજવાનો છે. એટલે આખું કલ્પસૂત્ર કહી દીધું, પછી છેલ્લે સાર રૂપે કહ્યું. બહુ એક જ વાક્ય પકડવાનું છે. આખું કલ્પસૂત્ર, જે આટલું મોટું વિશાળ કલ્પસૂત્ર લખ્યું, પછી છેલ્લે એમણે લખ્યું, જો ઉવસમય તસ હોય આરાહણા, જો ન ઉવસમય તસ ન હોય આરાહણા. આ શબ્દો લખ્યાની અંદર કે જે ક્ષમા કરે છે તે જ આરાધક છે. જો આ પર્યુષણની અંદર ક્ષમા ન કરી શકે તો એ આરાધક નહીં, તે વિરાધક છે. અને આપણે આરાધક છીએ એવું માનીએ છીએ તો એવું માનવા માત્રથી ચાલતું નથી, એને આપણે સિદ્ધ કરવું પડે, આચરણમાં લાવવું પડે. અને એ આચરણમાં લાવીએ જીવનની અંદર ત્યારે આપણે સાચા અર્થમાં તપની આરાધના કરી કહેવાય, વ્રતની આરાધના કરી કહેવાય, પર્વની આરાધના કરી કહેવાય. અને આ પર્વનો આપણા આ સંદેશ છે, એ સંદેશ આપણે અને આપણા પરિવારમાં અને આપણા સાધર્મિક ભાઈઓમાં પહોંચવો જોઈએ. એટલે ત્રીજું જે કર્તવ્ય છે, થોડો ટાઈમ લઈએ ને આપણે, વાંધો નથી ને? ત્રીજું જે કર્તવ્ય છે, ત્રીજું કર્તવ્ય છે સાધર્મિક વાત્સલ્ય. આ શબ્દ અને આ કર્તવ્ય સમજવાનું. જગતની અંદર ઘણા બધા અનુષ્ઠાનોની વાત આવે છે, ઘણી બધી બાબતો આવે છે, પણ આ જે શબ્દ છે એ શબ્દ આખા જગતમાં કોઈ પણ ધર્મમાં તમને ક્યારેય જાણવા, સાંભળવા, સમજવા નહીં મળે એવો આ શબ્દ છે, સાધર્મિક વાત્સલ્ય. સાધર્મિક અને વાત્સલ્ય એ બે શબ્દો, એમાંનો પહેલો શબ્દ છે સાધર્મિક. સમાન ધર્મનું પાલન કરનાર, આપણે જે ધર્મનું પાલન કરી રહ્યા છીએ એ જ ધર્મનું પાલન કરનાર જે છે તે સાધર્મિક કહેવાય. અને એની સાથેનો આપણું રિલેશન કેવું હોવું જોઈએ, સાધર્મિક સાથેનું રિલેશન કેવું હોવું જોઈએ, ત્રણ પ્રકારના રિલેશન સંભવે છે. એક
અનુકંપાથી પ્રેરિત થયેલું રિલેશન. આપણી અંદર અનુકંપા ભાવ ઉત્પન્ન થાય એટલે સંબંધો જે છે એ સંબંધો કેવી રીતે બંધાય છે અને એ સંબંધોની અંદર શું હોય છે એ આપણે જોવાનું છે કે આપણી અંદર જે સંબંધો છે એ સંબંધોમાં વચ્ચે કયો સંબંધ છે, કયા સંબંધ. તો એક તો અનુકંપા, અનુકંપા એટલે એના પ્રત્યેનો જે એના દુઃખને જોઈને એની પીડાને જોઈને એની સાથે સંબંધ બંધાય કે એને મારે મદદ કરવી જોઈએ, એ અનુકંપાનો ભાવ. બીજો એક ભાવ સંબંધ છે એની વચ્ચે આપણો તાણાવાણા બંધાય છે વાત્સલ્યથી. એ વાત્સલ્યનો ભાવ કે એક માને પોતાના સંતાનો પ્રત્યે જે ભાવ હોય છે એ ભાવ જેને શાસ્ત્રકારોએ નિર્વ્યાજ સંબંધ કહ્યો છે. નિર્વ્યાજ એટલે કોઈ પણ પ્રકારની બદલાની ભાવના વગરનો સંબંધ. એક માં છે પોતાના દીકરાને કેટલું બધું જતન કરે છે, તમે તો બધા અનુભવી છો કેટલું જતન કરે છે. જન્મ આપે છે ત્યારથી માંડીને જ્યાં સુધી એ સમજણો થાય, પોતાની ક્રિયાઓ પોતાની જાતે કરતો થાય ત્યાં સુધી ત્રણ મહત્વના કાર્યો માં કરે છે. એક કરે છે જન્મ આપવાનું, બીજું કરે છે એની અશુચિ દૂર કરવાનું. એને બાળકની અંદર એ બુદ્ધિ નથી કે પોતાની અશુચિ પોતાની જાતે દૂર કરી શકે, માં એ અશુચિ દૂર કરે છે. અને ત્રીજું કરે છે એને પોષણ આપવાનું. જન્મ આપવો, પોષણ આપવું અને અશુચિ દૂર કરવી આ કામ પુરુષ નથી કરી શકતો. પણ આ ત્રણેય એવા કામો છે કે જે કામોની પાછળ માને કોઈ અપેક્ષા નથી અને એ ભાવથી જે કરે છે એ સંબંધને વાત્સલ્યનો ભાવ કહે છે. આવો વાત્સલ્ય ભાવ સાધર્મિક પ્રત્યે રાખવો એટલે સાધર્મિકને પ્રત્યે જે કંઈ પણ કરવું આપણે એ કરવો એ વાત્સલ્યના ભાવથી કરવું, પ્રેમથી કરવું, કોઈ અપેક્ષાથી નહીં, કોઈ બદલાની ભાવનાથી નહીં, કોઈ એવો ભાવ નહીં કે આજે ભલે એ આવો છે કાલે કદાચ મહાન બની જશે તો આપણને લાભ જ લાગશે ને, એવો કોઈ ભાવ નહીં. ત્રીજો સંબંધ છે જે આપણા વ્યવહારના સંબંધો છે જેમાં આપણે સ્વાર્થથી જોડાઈએ છીએ. એક અનુકંપાથી જોડાવું, બીજું વાત્સલ્યથી જોડાવું અને ત્રીજું સ્વાર્થથી જોડાવું. સ્વાર્થ છે આપણને કે મને કંઈક મળશે અથવા સમાજમાં મારું ખરાબ દેખાશે અથવા આ નહીં કરું તો બરાબર નહીં કહેવાય, આવા સ્વાર્થ ભાવથી બદલાની વૃત્તિથી જે સંબંધો બંધાયેલા છે તે સ્વાર્થ સંબંધો. અને જગતની અંદર શાસ્ત્રકારો જે કહે છે એ પ્રમાણે અને આપણા અનુભવને આપણે જો બરાબર ચકાસીએ તો આપણને ખ્યાલ આવશે કે આપણા મોટા ભાગના સંબંધો છે એ સ્વાર્થના સંબંધો છે. સંબંધોની અંદર સ્વાર્થ પડેલો છે, એ સ્વાર્થને ઓળખવું. તો અહીંયા આ જે પર્યુષણના પાંચ કર્તવ્યો કયા છે એમાંના ત્રીજા કર્તવ્ય વિશે શાસ્ત્રકારો કહે છે કે આ જગતની અંદર જે સૌથી શ્રેષ્ઠ જે સંબંધ છે એ વાત્સલ્યનો સંબંધ છે અને સાધર્મિક સાથે વાત્સલ્ય ભાવથી વ્યવહાર કરવો અને એ વ્યવહાર જ્યારે થાય એટલે અનુકંપાથી નહીં કે એ તો બિચારો છે એની પાસે કાર નથી અને અહીંયા લાવનાર કોઈ નથી તો લાવો એને લઈ આવીએ આપણે, તો આ બિચારો શબ્દ જે આવે છે એ શબ્દ તો અનુકંપા દર્શાવે છે કે અનુકંપા છે, અનુકંપા નહીં. એમ કે જો એ ધર્મ કરે, જો એની ભાવના હોય તો મારે બે માઇલ થોડું વધુ કાર ડ્રાઈવ કરવું પડે તો મને વાંધો નથી પણ હું લઈ આવીશ, એ ધર્મમાં નિમિત્ત બનવાનું છે.
વિચારો છે એની પાસે આ નથી તે નથી એવા કોઈ ભાવને લાવ્યા વગર જો વાત્સલ્ય ભાવથી ધર્મ કરવામાં આવે તો કહે છે કે આ ધર્મ આ બીજા બધા ધર્મ કરતા ચડિયાતો છે. એની તુલના કરવાની વાત આવી જ્યારે આ વાત કરી કે ભાઈ ચડિયાતો છે ત્યારે જિજ્ઞાસુએ પ્રશ્ન કર્યો કે ભાઈ કેટલો ચડિયાતો, એ અઠાઈ ચડે કે સાધર્મિક વાત્સલ્ય ચડે, પૂજા ચડે કે સાધર્મિક વાત્સલ્ય ચડે, પ્રતિક્રમણ ચડે કે સાધર્મિક વાત્સલ્ય ચડે. શાસ્ત્રકારો એમ કહે છે અને અહીંયા એમ કહે છે કે ત્રાજવાના એક પલડાની અંદર, ત્રાજવાનું એક પલડું બેલેન્સનો એક જે પલડું છે એ પલડાની અંદર તમે તમારા કરેલા બધા જ ધર્મો મૂકી દો અને બીજા ધર્મ પલડાની અંદર સાધર્મિક વાત્સલ્ય મૂકી દો તો સાધર્મિક વાત્સલ્ય ચડિયાતું થશે. સાધર્મિક વાત્સલ્યનું પલડું ભાલે થઈ જશે. તમામ ધર્મો કે ત્રાજવાના એક પલ્લામાં તમે કરેલા બધા ધર્મ મૂકો એટલે કે માથખમણ કર્યા હોય, અઠાઈઓ કરી હોય, ઉપધાન કર્યા હોય, ઉજમણા કર્યા હોય, સામાયિકો પ્રતિક્રમણો કર્યા હોય, દીક્ષાઓ આપી હોય, પ્રતિષ્ઠાઓ કરાવી હોય વગેરે બધા ધર્મો એક પલ્લામાં મૂકો અને બીજા પલ્લામાં ફક્ત એક સાધર્મિકની એક વખત તમે ભક્તિ કરી હોય, ભાવપૂર્ણ ભક્તિ કરી હોય તો પણ સાધર્મિક ભક્તિનું પલડું નીચું રહેશે, ભારે રહેશે. આ શાસ્ત્રના છે. પ્રશ્ન હવે એ થાય કે આટલું બધું મહત્વ કેમ આપ્યું? એક સાધર્મિક જ્યારે સમ્યક દર્શન પામે છે, એક સાધર્મિક જ્યારે પોતાના ધર્મની અંદર સ્થિર થાય છે ત્યારે એ સાધર્મિક દ્વારા જે અભયદાન પ્રાપ્ત થાય છે જીવોને, અનંત અનંત જીવોને અભયદાન પ્રાપ્ત થાય છે એમાં આપણે નિમિત્ત બનીએ છીએ. એટલા માટે આ પલડું ભારે બને છે કે એક કામ આપણે કરીએ છીએ અને એક આપણે બીજા અનંત જીવોના અભયદાનમાં નિમિત્ત રૂપ બનીએ છીએ અને એ નિમિત્ત બનવું એ બહુ મોટું પુણ્યનું કામ છે. એટલે કે જ્યારે જ્યારે સાધર્મિક ભક્તિ કરવાની અવસર મળે ત્યારે ત્યારે એ ચૂકવો ન જોઈએ. અનેક રીતે સાધર્મિક ભક્તિ થઈ શકે અને એ અનેક રીતે જ્યારે સાધર્મિકની વાત, સાધર્મિક ભક્તિની વાત આવે છે ત્યારે આપણે એમાં તત્પરતા કરવી જોઈએ. આજે આપણા આ સિદ્ધાંતો આપણે એટલા બધા સંકુચિત કરી દીધા કે આપણે સાધર્મિક વાત્સલ્ય એટલે શું? તો કે બધા ભેગા મળીને ખાવું એ સાધર્મિક વાત્સલ્ય. એટલે ખાને ખાધેલું છે, જેને પેટ ભરેલું છે એને ખવડાવો તોય શું, ના ખવડાવો તોય શું, એ વ્યવહાર બની ગયો અને આપણે એને સાધર્મિક વાત્સલ્યની ઉપમા આપી દીધી. એ ક્રિયા હું બંધ કરી દેવાનો ઉપદેશ નથી આપતો કે એની હું પ્રેરણા નથી કરતો, એ ક્રિયા તો કરો જે ચાલે છે એ ચાલવા દો, પણ સાચી જે ક્રિયા છે સાચું તો સત્ય તો સમજો અને સત્ય સમજીને એને આચરવાની કોશિશ કરો. એક નાનકડી ક્રિયા અહીંયા સાધર્મિક વાત્સલ્યના આપણે કેટલાક જૈન ધર્મના બહુ મહત્વપૂર્ણ દ્રષ્ટાંતો જોઈશું કે એનાથી શું લાભ થાય છે સાધર્મ. એક નાનકડી ક્રિયા, એક નાનકડું આપણું કર્તવ્ય એ સામેવાળા જીવના માટે બહુ મોટું કામ બની જાય છે. એક જો એના ધર્મમાં આપણે નિમિત્ત થઈએ તો એ જ્યારે આગળ વધતા વધતા કહેશે કે હું ભારતમાં જેટલું નહોતો કરી શક્યો એટલું અહીંયા કરી શકું છું, મને અહીંયા ધર્મની સમજ પડી, સાચો ધર્મ શું કહેવાય એનો ખ્યાલ આવે અને એ જ્યારે જીવનની અંદર ઉતારે ત્યારે આપણને કેટલો આનંદ થાય કે કેટલું બધું એને જીવનની અંદર જાણવા મળ્યું હશે. તો એ સાધર્મિક વાત્સલ્ય એને આટલું બધું મહત્વ આપ્યું અને યશો વિજયજી મહારાજ સાહેબે એક શ્રાવકને કાગળ લખ્યો હતો ત્યારે એ કાગળની અંદર, એ કાગળ અત્યારે પ્રાપ્ત થાય છે, મોજુદ છે, 300 વર્ષ પહેલા એક લેટર લખેલો, એની અંદર એમ લખ્યું કે તું તારા જીવનની અંદર એક સાધર્મિકને, કમસે કમ એક સાધર્મિકને તારો સ્વયંનો પરિવાર બનાવજે, તારો પોતાનો પરિવારમાં એને સદસ્ય બનાવજે, જે સિદ્ધાતો હોય, જે દુઃખી હોય એના પ્રત્યે વાત્સલ્ય ભાવ લાવીને એને તું મદદ કરજે, એને તું
એવી રીતે કરજે કે જેથી એ ભવિષ્યની અંદર આ જે એક ઉત્તમ કુળ, ઉત્તમ ધર્મ એ બધું મળ્યું છે એને સાર્થક કરી જાણે, એને સાર્થક કરવામાં તું નિમિત્તભૂત બનજે. બાકી આપણે હજારો લાખો ડોલરની કારમાં ફરતા હોઈએ પણ સાધર્મિક વાત્સલ્ય કરવાનું આવે ત્યારે આપણે એમ કહીએ કે ના ભાઈ હું 101 ડોલર લખાવીશ, ત્યાં આપણો ભાવ છે એ નીચો થઈ જાય છે. તો એ સમજવાનું કે હજુ આપણને વાત્સલ્ય ભાવ, બાળક માગે અને આપણે માગે એના કરતા કેટલું આપીએ, સવાયું આપીએ. કારણ વાત્સલ્ય એટલે તો એવો વાત્સલ્ય ભાવ. શ્રાવકને આપણે એ તો માંગવાનું નથી, જો સાચો શ્રાવક હશે તો માંગશે નહીં, પણ મદદ કરવાની છે ત્યારે એ વાત્સલ્ય ભાવથી મદદ કરવાની. એ ભાવ કેવી રીતે કેળવાય અને એ શું છે એની ચર્ચા આપણે કાલે કરીશું. અહીંયા આપણે અટકીએ છીએ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. સામાયિક પાર્યો ને જન્મ ને પછી તમે